તારીખ 4/11/1982 શ્રી પરમાગમસાર બોલ નંબર 95 અને 96 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 15
વ્રત તપ જપ તેનાથી આત્મ પ્રાપ્તિ થશે તે જેમ શલ્ય છે તેમ શાસ્ત્ર અભ્યાસથી આત્મા પ્રાપ્ત થશે એવી જેની માન્યતા છે તે પણ શલ્ય છે. શું કીધું છે? કઠણ વાત છે. જગતમાં વ્રતના પરિણામ, તપના પરિણામ, જપના પરિણામ એ કોઈ જે તે પ્રકારના રાગના પરિણામ છે એ રાગના પરિણામ છે. ખરેખર વ્રત સંબંધીનો રાગ, તપ સંબંધીનો રાગ, જપ સંબંધીનો રાગ અને ક્રિયાનો રાગ, વ્રતની તપની જપની ક્રિયાનો રાગ, તેનાથી આત્મ પ્રાપ્તિ થશે એમ જગતમાં પ્રસિદ્ધપણે માનવામાં આવે છે અને તે માન્યતા મિથ્યા માન્યતારૂપ શલ્ય છે. શલ્યનો અર્થ એ છે જલ્દી ન નીકળે એવી જે મિથ્યા માન્યતા એને શલ્ય કહેવામાં આવે છે. આમ તો મિથ્યાત્વને શલ્ય કહેવામાં આવે છે પણ શલ્યનો વિશેષ ભાવ એ છે કે જલ્દી એ માન્યતા જીવ છોડે નહીં, ઉલટાનો એ ધર્મના બાને એને દ્રઢ કરે ત્યારે એને શલ્ય થઈ ગયું છે એમ કહેવામાં આવે છે. આને તો દ્રષ્ટાંતમાં લીધું છે. વ્રત તપ જપથી આત્મ પ્રાપ્તિ થશે એવું જે શૈલ્ય તો દ્રષ્ટાંત છે એટલે એમાં તો વાદ વિવાદનો સવાલ નથી, મતાંતરનો સવાલ નથી કે એનાથી આત્મ પ્રાપ્તિ થશે કે નહીં. એ તો પ્રગટપણે શૈલ્ય છે તેમ શાસ્ત્રોભ્યાસથી આત્મા પ્રાપ્ત થશે એવી જેની માન્યતા છે તે પણ શૈલ્ય છે. આ વિષય આપણા સમાજને લાગુ પડે એવો લીધો છે. બીજાની ટીકા કરવી સહેલી છે કે બીજા લોકો વ્રત તપની બાહ્ય ક્રિયાકાંડમાં પડ્યા છે, આપણે ક્યાં બાહ્ય ક્રિયાકાંડમાં માનવાવાળા છીએ. પણ શાસ્ત્રાભ્યાસનો રાગ અને એ રાગથી આત્માની પ્રાપ્તિ એ જેટલું પેલું શૈલ છે કદાચ તેથી વધારે ખરાબ એવું આ મોટું શૈલ છે. કેમ કે અહીંયા એને થોડી ભ્રાંતિ એવી રહી જાય કે આ શાસ્ત્ર અભ્યાસ છે એ તો જ્ઞાનનો જ્ઞાનની ક્રિયા છે, વ્રત તપ જપમાં તો રાગની ક્રિયા છે અને શાસ્ત્ર અભ્યાસમાં જ્ઞાનની ક્રિયા છે, માટે એનાથી તો મને જરૂર આત્મ પ્રાપ્તિ થશે થશે ને થશે એ વધારે દ્રઢ થાય છે એટલે થોડી વધારે સંભવિત શૈલની ક્રિયા થઈ ગઈ. જોકે જેટલા શાસ્ત્ર અભ્યાસ કરે છે તે સર્વને આવું શૈલ્ય થાય એવું કોઈ કહેવા માંગતા નથી અહીંયા, પરંતુ આવું કાંઈ થાય તો અંદરમાં જેમ કોઈ વિશેષ વિશેષ શાસ્ત્રાભ્યાસ કરવા પાછળ વધારે ચીકણા રાગથી લંબાય છે એને અહીંયા લાલ બત્તી આપી છે, ચેતવણી આપી છે કે કાંઈ રખે એવું શૈલ્ય તો નથી ઘૂસી ગયું ને કે આ શાસ્ત્ર અભ્યાસ કરતા મને આત્મ પ્રાપ્તિ થઈ જશે એવું શૈલ્ય તો નથી ને, અથવા એ બાહ્ય શાસ્ત્રાભ્યાસમાં વિશેષ વિશેષ પ્રવૃત્તિ કરવાનો રાગ જોર કરે છે તો એ શૈલ્ય તો નથી ને એ વિચારવું ઘટે છે એટલી વાત છે. લેવું છે કે આત્મપ્રાપ્તિ તો જ્ઞાનની અંતરંગ ક્રિયા, સ્વસન્મુખની અંતરંગ ક્રિયાથી, અંતર્મુખી ક્રિયાથી આત્મપ્રાપ્તિ થાય છે, પ્રાપ્તિ થાય છે એટલે અનુભવ થાય છે. એવી વાત તો શાસ્ત્ર અભ્યાસમાં આવે છે, અને છતાં એ શાસ્ત્રાભ્યાસથી આત્મપ્રાપ્તિ થાય, લાભ થાય એ વાતને શૈલ્યના સ્થાનમાં મૂકવામાં આવે છે. કહેવા શું માગે છે આની પાછળ? જવ્રતપ જપમાં તો અંતર્મુખ થવું એવી સ્પષ્ટ વાત નથી આવતી, માત્ર બાહ્ય પદાર્થો સંબંધિત ત્યાગનો વિષય આવે છે, નાસ્તિનો. પણ શાસ્ત્રાભ્યાસમાં તો આ વિષય આવે છે કે આત્મા છે તે અંતઃતત્વ સ્વરૂપ, જ્ઞાયક ભગવાન, અનંત ગુણમય અંતરતત્વ છે, અને અંતર્મુખ થઈ થતાં એની સિદ્ધિ પ્રાપ્તિ અનુભવ થાય છે. આવી વાત જે શાસ્ત્ર અભ્યાસમાં આવે એવા અભ્યાસને શૈલ કહેવાય છે, કહે છે તો આ કહેવા શું માગે છે? આત્મવિચારવા યોગ્ય છે કે એવો વિચાર પણ અથવા શાસ્ત્રનો અભ્યાસ પણ પરસન્મુખ જ્ઞાનમાં શાસ્ત્રને અવલંબીને થાય છે. ગુરુદેવ શ્રી પ્રવચન આપતા, ચર્ચા કરતા, સમજાવતા ત્યારે અનેક મુમુક્ષુઓ એવી રીતે પૂછતા, સાહેબ હજી સ્પષ્ટ કરો, દ્રષ્ટાંત આપીને સ્પષ્ટ કરો, ન્યાય યુક્તિથી સ્પષ્ટ કરો, હજી સ્પષ્ટ કરો, હજી ચોખ્ખું કરો. ઘણી સ્પષ્ટતા આવે છતાં
હજી સ્પષ્ટ કરો
એવી માગણી થતી હતી. ત્યારે એક વિચાર આવતો હતો, ચર્ચાઓ ચાલતી હતી ત્યારે, કે આજે સ્પષ્ટ કરવામાં પૂછનારનો જે ભાવ છે એ વખતે મનથી વિચારીને વિષયને સ્પષ્ટ કરવા માગે છે. શું છે એની અંદર? કે મન દ્વારા એને જાણવું છે કે આ આત્મા કેવો છે ને એનો અનુભવ કેમ થાય. વિષય તો પરમાર્થનો ચાલતો હતો, કોઈ આડોવાળા વિષયમાં વાત નહીં, છતાં વધારે સ્પષ્ટ કરવા માટે મન આશ્રિત જે ઉપયોગ છે એને લંબાવવા માગે છે, અને એવા સ્પષ્ટીકરણ દ્વારા કાંઈક મળશે, કાંઈક પ્રાપ્ત થશે, કાંઈક મળશે એવો જે અભિપ્રાય છે એ અભિપ્રાયને અહીંયા શૈલ કહેવામાં આવે છે. કહે છે કે તું બહિર દિશામાં, બાહ્ય દિશામાં, બહિર્મુખ પરિણામમાં, ભલે જ્ઞાનનું પરિણામ બહિર્મુખ હોય, રાગ તો એકાંતે બહિર્મુખ પરિણામ છે જ, પ્રશ્ન નથી. અને રાગ કદી અંતર્મુખ પરિણામે હોતો નથી કે ઉત્પન્ન થઈ શકતો નથી. પણ જ્ઞાનના બે પ્રકાર છે, એક બહિર્મુખ જ્ઞાન ને એક અંતર્મુખી જ્ઞાન, બંનેને જ્ઞાન જ કહેવામાં આવે છે. જ્ઞાન છે, જ્ઞાનનો પર્યાય છે, એમાં શાસ્ત્રાભ્યાસ છે, એ બહિર્મુખ જ્ઞાનનો પર્યાય છે, અને અંતર અનુભવ છે એ જ્ઞાનનો સ્વસંવેદન રૂપ, એ અંતર્મુખી પર્યાય છે. એ જ્ઞાનમાં આવા બે પ્રકાર પડે છે, એમાં અહીંયા બહિર્મુખતાનો નિષેધ છે, શાસ્ત્ર અભ્યાસ દ્વારા બહિર્મુખતાનો નિષેધ છે, કે શાસ્ત્ર અભ્યાસના બહાને પણ જો બહિર્મુખપણું અનુમોદન કરવામાં આવે તો એમાં જીવ બહારની દિશામાં વિશેષ પ્રગતિ કરવા માગે છે, લંબાવી લંબાવીને, પૂછી પૂછીને, સમજી સમજીને, જાણી જાણીને, સ્પષ્ટતા માગીને ક્યાં જવા માગે છે? કે જો બહાર જવા માગે છે તો કહે છે કે શૈલ્ય ઉત્પન્ન થશે, તેમાં એકલા જ્ઞાનનો સંબંધ નથી રહેતો. શૈલ્ય કહીને ગુરુદેવ શ્રી એમ કહે છે કે અહીંયા માન્યતાને સંબંધ થાય છે, એકલા જ્ઞાન સાથેનો આ પ્રકાર નથી રહેતો, પણ તારી માન્યતાને આ વિષય સ્પર્શે છે અહીંયા, તારી માન્યતા સાથે આ સંબંધ ધરાવે છે, તને ખ્યાલ આવે કે ના આવે, પણ એ આગ્રહ છે, એ પ્રધાનતા છે, મુખ્યતા છે બહિર્મુખ જ્ઞાનની, એ તને મોટું નુકસાન છે. ઊંધી માન્યતામાં લઈ જશે અને એમ લાગશે કે આ શાસ્ત્રના અભ્યાસમાં આપણે બીજું શું નુકસાનનું કામ કરીએ છીએ, આ તો શાસ્ત્રનો અભ્યાસ છે, આમાં થોડું નુકસાન થાય છે. બીજી ક્રિયાને બીજો રાગ હોય તો ઠીક છે, આ તો જ્ઞાનનો વ્યાયામ છે, જ્ઞાનની ક્રિયા છે. અને સત્શાસ્ત્રોમાં પણ એવી રીતે આવે છે કે તત્વજ્ઞાન છે, શાસ્ત્રાભ્યાસ છે, એ સમ્યક જ્ઞાનનું અથવા સમ્યક દર્શનનું નિમિત્ત ગણવામાં આવ્યું છે. નિમિત્ત તો ત્યારે કે નૈમિત ક્રિયા થાય ત્યારે એની અનુકૂળતા જોઈને નિમિત્ત કહેવામાં આવે છે. નૈમિત ક્રિયા ન થાય તો એ નિમિત્ત છે એવું તો ક્યારે કદી કોઈએ કહ્યું નથી કે નૈમિત ક્રિયા ન થાય, સમ્યક દર્શન ન થાય અને શાસ્ત્ર અભ્યાસને નિમિત્ત કયો, તત્વજ્ઞાનના અભ્યાસને નિમિત્ત કયો, એવી રીતે તો નિમિત્ત કોઈએ કહ્યું નથી. શું કહે છે કે શાસ્ત્ર અભ્યાસથી આત્મા પ્રાપ્ત થશે એવી જેની માન્યતા છે. એમ કે અમે એવું માનતા નથી, પણ જ્યાં સુધી અંતર્મુખ ન થાય ત્યાં સુધી તો શાસ્ત્ર અભ્યાસ કરવો ને, ઠીક. શું માનીને કરવો એ સવાલ છે. શાસ્ત્ર અભ્યાસનો તને રાગ અને બહિર્મુખ જ્ઞાન એ રૂપ જે પરિણમન ચાલે છે એ પરિણમન ઠીક છે, એ પરિણમન વર્તે છે ત્યારે એ પરિણમનમાં ઇષ્ટપણાનો ઠીકપણાનો તને ભાવ રહે છે તો એ માન્યતાનો ભાવ છે. સાથે સાથે રાગ ચારિત્ર ગુણની પર્યાય, શાસ્ત્ર અભ્યાસમાં પ્રવર્તો જ્ઞાનોપયોગ તે જ્ઞાનની પર્યાય. હવે શ્રદ્ધાને શું કામ કર્યું ત્યાં આટલું વિચારવા યોગ્ય છે કે શ્રદ્ધા સાથે સાથે એમ કાર્ય કરે કે આ ઠીક થઈ રહ્યું છે, આ ઠીક થઈ રહ્યું છે, આ હિતનું કાર્ય છે, આ મારા કલ્યાણનું કાર્ય છે, આમ કરતા કરતા મને લાભ થઈ રહ્યો છે, એ શૈલ ઉત્પન્ન થઈ ગયું. એ રીતે કદાચ આત્મ પ્રાપ્તિ થતી એમ કહેવામાં આવે. બહુ સારો બોલ છે આ. શાસ્ત્ર અભ્યાસ વિશેષ કરીને કરતા હોય એવા જીવોને બહુ સૂક્ષ્મ માર્ગદર્શન છે આની અંદર. કહે છે કે માન્યતાને સંબંધ શું થાય છે એ જોવાનું છે. એ શાસ્ત્ર અભ્યાસમાં જે એવું ફરમાન આવે છે, શાસ્ત્ર કરતાનું એવું ફરમાન આવે છે કે આપ સન્મુખ થાવ, આત્માની સન્મુખ થાવ, ત્યારે એને એ જ વખતે ખ્યાલમાં આવે કે આ હું શાસ્ત્રની સન્મુખ થાવ છું. શ્રુતના શબ્દોને જ્ઞાન અવલંબે છે એની તો ના કહે છે. આવું જે શાસ્ત્રનું ફરમાન છે કે અંતર્મુખ થાવ, એમાં શાસ્ત્રના અવલંબનની જ ના છે, નિષેધ છે એની અંદર. તો એ શાસ્ત્રના તરફના ઉપયોગને ફેરવીને અંતર્મુખ થવું, એ અંતર્મુખ થવાનું ત્યાં એને એ પ્રેરણા થવી જોઈએ. શાસ્ત્રના શાસ્ત્રની આજ્ઞાથી તો અંતર્મુખ થવાની અંતરપ્રેરણા થવી જોઈએ અને એ અનુસાર એનો અંતર્મુખ થવાનો કોઈ પ્રયાસ ચાલવો જોઈએ. એના બદલે એ વિષય તદ્દન છૂટી જાય, એ વિષયનો ખ્યાલ પણ ના આવે, એ વિષય એક બાજુ રહી જાય અને શાસ્ત્રનો વધુ અભ્યાસ, વધુ શાસ્ત્ર વાંચવું, વધુ સાંભળવું, વધુ અભ્યાસ કરવો અને એમાં સ્થૂળપણે કે સૂક્ષ્મપણે લાભ થવાનો, હિત થવાનો ભાવ અભિપ્રાય તે મિથ્યાત્મના અભિપ્રાયનું સ્પષ્ટીકરણ કરે છે અહીંયા. ભલે એવું પરિણામ સૂક્ષ્મ હોય કે એવું પરિણામ સ્થૂળ હોય, એ જીવને મિથ્યાત્મનું શૈલ છે એમ કે છે. આવો વિષય ક્યારેક જ આવે, કેમ કે મુખ્યપણે ગુરુદેવશ્રીએ શાસ્ત્ર સ્વાધ્યાયના વ્યવહારને સ્થાપ્યો છે અને વારંવાર મુમુક્ષુઓને એવી સૂચના કરી છે કે મુમુક્ષુ જીવે તો દિવસમાં 1 કલાક 2 કલાક 4 કલાક શાસ્ત્ર સ્વાધ્યાય કરવો જોઈએ. એમાં આવી વાત ક્યારેક જ આવે, 96 નંબરનો બોલ છે ભાઈ, કે વ્રત જપથી જેમ આત્મપ્રાપ્તિ થશે એ શૈલ છે, એમ શાસ્ત્ર અભ્યાસથી આત્મા પ્રાપ્ત થશે એવી જેની માન્યતા છે એ પણ શૈલ છે. આવું શૈલ સૂક્ષ્મપણે રહે છે શાસ્ત્ર અભ્યાસ કરનાર. હે બરાબર રહી જાય છે. હજી ભાઈ અભ્યાસ છે આપણે કલકત્તામાં વાંચન કરે છે. કહે છે કે અહીંયા પણ આવી ઊંધી માન્યતામાં પણ મુમુક્ષુને ગુરુદેવશ્રી રહેવા દેવા માગતા નથી. બહુ ચોખ્ખી વાત આવી છે ને. પાછી ગોળ ગોળ ને થાબડ ભણા કરીને કોકને ખોટું લાગશે, બહુ શાસ્ત્ર અભ્યાસી છે અને જરાક ઠેસ પહોંચશે. માન્યતા તો છે ને આળા ગુમડા જેવો વિષય છે. માન્યતાને કોઈ સ્પર્શે એટલે અંદરથી ગડબડ થાય. શાસ્ત્ર અભ્યાસનો રાગ થઈ ગયો હોય ને માન્યતા થઈ ગઈ હોય ત્યારે એ જીવને કઠણ લાગે કે આવી વાત આવે છે, આ જરા ગમતી વાત નથી. આપણને ઓલી વાત બરાબર છે, વ્રત કરનારને ઉપવાસ કરનારને હરખા ભાંડ્યા હોય ને તો એ રાજી થાય પાછા. પણ જ્યાં એને પોતાને શ્રદ્ધાને સ્પર્શે એવી વાત આવે ત્યાં અણગમો થાય, એ સુપાત્રતાની નિશાની નથી. આમાં શું છે, પાત્રતાને લાગે વળગે છે ત્યાં સુધી. પાત્રતા તો એક એવી ચીજ છે કે જીવને હિત થાય એટલી એવી જેટલી વાતો આવે એટલી એને રૂચે. અને પોતાની માન્યતામાં ભૂલ કે કાંઈ ગ્રંથિ રહી ગઈ હોય સ્થૂળ કે સૂક્ષ્મ, એવી વાત ખાસ આવે ત્યારે તો એને પ્રમોદ થાય. એટલો બધો પ્રમોદ થાય કે અરે આ તો મારા પરમહિતની વાત કરી, જો આ વાત ન આવી હોત તો હું ભૂલમાં રહી ગયો હોત, આના જેવો કોઈ મારા ઉપકારી નથી. એટલો બધો એને પ્રમોદ આવે. એમ સુપાત્રતાની પાત્રતાની નિશાની છે. અપાત્ર કુપાત્ર હોય છે એને ત્યાં દુઃખ લાગે છે કે આ વાત આપણને બહુ નથી ગમતી, બીજી બધી બરાબર છે પણ આ વાત એને એની માન્યતાને અડે ત્યાં એને રાડ નાખે, એને ઓહાપોહ કરે કે આ નહીં આમ ન હોવું જોઈએ, આવું નહીં આવું નહીં આવું નહીં, એ એની અપાત્રતાને સૂચવે છે. એટલે શ્રીમદજીએ લખ્યું છે ને, વચનામૃતવિત રાગના પરમ શાંત રસ મૂળ, પરમ શાંતિના રસના મૂળિયા. આટલું બધું થાય પણ છે, પરમ શાંત રસના મૂળિયા એવા જે સિદ્ધાંતો છે, એકાંતે જીવને અંતર્મુખ કરાવનારા જે સિદ્ધાંતો છે, શાંત રસમાં જીવને તરબોળ કરે ડુબાડી દે એવા સિદ્ધાંતો કાયર જીવને અપાત્ર જીવને પ્રતિકૂળ પડે છે, એને ગમતા નથી. અણગમો એને આવે છે. એમ કઠોર શબ્દ છે ને, શૈલ છે એમ કહી દીધું છે. શૈલ છે એટલે કઠોર લાગે છે. અરે શાસ્ત્ર વાંચીએ, આટલા આટલા શાસ્ત્ર વાંચીએ અમે, આટલો આટલો અમારો શાસ્ત્ર અભ્યાસ અને અમને શૈલ કહ્યું, પણ હવે અંગપૂર્વનો શાસ્ત્ર અભ્યાસ અભવિને હોય છે, અગિયાર અંગ ને નવ પૂર્વ સુધી તો અભવ્ય પહોંચે છે. હવે તારો તો લાખ માં ભાગે નથી અત્યારે. વર્તમાનમાં કોઈનો ઉઘાડ લઈએ તો એનો સહસ્ત્રાંશ નહીં, એક સો સહસ્ત્રાંશ એનો અંશ આવે નહીં, એટલો ઓછો ઉઘાડ વર્તમાનના પ્રાણીઓને હોય છે. શું તો એનો તો કાંઈ કિંમત નથી. પણ બાહ્ય દ્રષ્ટિ જીવોને મોહ થાય છે, બાહ્ય પરિણામ અને બાહ્ય ક્રિયા ઉપર મોહ થાય છે. કોઈને ક્ષયોક્ષમ ઉપર મોહ થાય છે તો કોઈને ક્ષયોક્ષમ અનુસાર ભાષા શૈલી આવે એના ઉપર મોહ થાય છે. પરમાગમ સારનું હિન્દી અનુવાદ શરૂ કરીએ છીએ આપણે, સોગાનીજી કરે છે, રમેશભાઈ સોગાની હમણાં એક દિવસ આવી ગયા, હું નહોતો અહીંયા, મુકતા ગયા છે. હા શરૂઆત કરે છે. અમે એપ્રિલમાં મળ્યા ત્યારે ચર્ચા ચાલી હતી, ત્યારે તો આ પ્રકાશન નહોતું થયું, પ્રકાશન થઈ ગયું હતું મુક્તતાની, ત્યારે ચર્ચા ચાલી હતી. હા ગુજરાતીમાં તમે તો સમજો છો પણ હિન્દી સંવાદ ન સમજે. અમે હિન્દી કરનાર તમારી એમની ભાષા શુદ્ધ છે, ભણેલા માણસ છે, તમે જ કરો ને, અમારે ક્યાં બીજા વિદ્વાન ગોતવા દેવા. આ પરમાગમ સાર ગુજરાતી લગભગ એક મુમુક્ષુ બ્રહ્મચારી બેન તરફથી 150 એક વિદ્વાનોને ભેટ મોકલ્યા છે. ભેટ મોકલ્યા ત્યારે એક પરિપત્રમાં માગણી કરી છે કે આ ગ્રંથની હિન્દી કરનાર કોઈ વિદ્વાન મળે તો અમે વેતન આપશું, પરિશ્રમનો ખર્ચ આપશું, પણ અમારે કરાવવું છે. લગભગ ના આવે છે, કેમ કે એ બાજુ ગુજરાતી કેમ ભણેલા હોય. આ ભાઈ રમેશભાઈ તો આપણા પરિચયમાં છે, ગુજરાતી સારી રીતે જાણે છે, એમણે તો શ્રીમદ રાજચંદ્ર આખું ગુજરાતીમાં વાંચ્યું છે. શ્રીમદજીનો ઘણો ગ્રંથનો અમનો અભ્યાસ છે, સારો અભ્યાસ છે. એમાં થોડું હિન્દી કરીને 60 બોલનું હિન્દી કરીને મૂકતા ગયા છે તપાસવા માટે કે જુઓ તમે આ બરાબર છે કે નહીં. ત્યારે એક વાત એમણે લખી છે, તારે કોલ હતો એમને, કેમ કે હું અહીંયા મળ્યો નહીં, આવી ગયા પછીમાં ત્યાં મૂક્યું છે. હવે એની અંદર જે ગુરુદેવના શબ્દો છે એમાં જે ખાસ ગુરુદેવની જે પોતાની આગવી મૌલિક શૈલી છે એ એમને રાખવાનો મેં પ્રયત્ન કર્યો છે. એનો સારો સાહિત્યનો હિન્દી શબ્દ મળે તો પણ મેં બદલ્યો નથી. શૈલીની દ્રષ્ટિએ કદાચ એટલી એમાં સુંદરતા ન આવે પણ ગુરુદેવની જે ઓરિજિનાલિટી જેને કહીએ, મૂળપણું જે છે એ જાળવવા માટે મેં એ પદ્ધતિ અપનાવી છે. એ દ્રષ્ટિકોણથી તમે જોઈ લીજો કે એ બરાબર છે કે કેમ, કહેવાનો વિચાર શું આવે છે કે બાહ્ય દ્રષ્ટિ જીવોને ભાષાનો જે મોહ હોય છે, ભાષાની ભભક ઉપર જે આકર્ષણ થાય છે, વિદ્વત્તા છે ને એમાં શબ્દ ભંડોળ હોય અને વિચારોને વ્યક્ત કરવાનો કુદરતી ભાષા અને ક્ષયોક્ષમને નિમિત્ત નૈમિતિક મેળવાળો સંબંધ હોય અને એવું ઓછા જીવોને હોય, એટલે બાહ્ય દ્રષ્ટિ જીવોને આકર્ષણનો વિષય થાય. બહુ સરસ, આવું સરસ કે કહી શકે છે, આવું તો આપણને ક્યાંય સાંભળવા મળતું નથી. ભાઈ એ વિષય એવી રીતે પકડવા જેવો નથી. તત્વ કેટલું આવે છે, તત્વ કેટલું વ્યક્ત થાય છે, એના શબ્દો શું છે એની સાથે મતલબ નથી. પણ જે કોઈ શબ્દો દ્વારા તત્વનો ભાવ કેટલો વ્યક્ત થાય છે, કેટલો રસથી વ્યક્ત થાય છે, કેટલો ઊંડાણથી વ્યક્ત થાય છે, એની સાથે બીજા જીવને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. પ્રાપ્તિ અપ્રાપ્તિના વિષયમાં બીજો જીવ પ્રાપ્ત કરે કે ન પ્રાપ્ત કરે, આ દેશના લબ્ધિનો વિષય છે ને, એમાં આ રહસ્ય છે કે જ્ઞાનીના એક પણ વચનથી આગમ જેટલું કામ થાય, જેમ અધિગમજમાં દેવગુરુને શાસ્ત્રના નિમિત્તે સમ્યક દર્શન થાય, એમ પ્રત્યક્ષ જ્ઞાનીના એક વચનથી આગમ જેટલું જ્ઞાન થાય, અનંત આગમનું જ્ઞાન થાય, કેમ કે અનંત આગમનો રહસ્ય છે એમાં. પણ અજ્ઞાનીના હજારો પુસ્તકોથી, લાખો પુસ્તકોથી કોઈને કદી પણ અપવાદ રૂપે પણ સમ્યક જ્ઞાન થાય એ સ્થિતિ નથી, એ પરિસ્થિતિ જ નથી. ન ભૂતો ન ભવિષ્ય, અશક્ય વસ્તુ છે. આમાં શક્યતા રહેલી છે. એક આ જોઈએ છીએ ધર્મદાસજી ક્ષુલ્લકને, વિદવત્તા ઘણી, પછી પોતા નાના નાના ચાર પાંચ ગ્રંથો એમને રચ્યા છે. ધર્મદાસજી ક્ષુલ્લક, એમાં સ્વાત્માનુભવ મનન નામનો એક ગ્રંથ છે એમનો. સ્વ આત્માનુભવ મનન એવા નાનો, બહુ નાનો ગ્રંથ છે. એમાં તો એકનું આત્માનું મનન જે એમને થાય છે એમણે વ્યક્ત કર્યું છે. ભાષાની શૈલી જુઓ તો વિદવત્તાની દ્રષ્ટિએ વિદ્વાનોને એમ લાગે કે આ કાંઈ અભણ માણસે કોકે લખી માર્યું છે એવું લાગે એને. વિદ્વાનને તો એમ થાય કે આ કાંઈ એમાં ઠેકાણું નથી એવું લાગે, ભાષાનો મેળ ન બેસે. પણ એની અંદર જે ભાવ ભર્યા છે એ તો જો આત્માનું મનન કરનાર જીવ હોય તો એને ઘર કરી જાય એવા ભાવ છે એની અંદર. એવું ઘૂંટણ ને એવું મનન લીધું છે. વારંવાર કેટલાક તો શબ્દો આવે છે પણ ઘણું સરસ. હવે આમાં સરસ છે એ સરસતાની પરીક્ષા કરનાર જોઈએ. બાહ્ય દ્રષ્ટિ વાળાને એ સરસ ન લાગે, અંતરદૃષ્ટિ વાળાને એ સરસ લાગે. સરસ, સરસ નો અર્થ જો કહે છે જેમાં રસ હોય તે સરસ, રસ સહિત પણ હોય. આત્માના વિષયમાં આત્મરસ સંપન્નતા ન હોય તો એનું એમાં સરસ પણ શું છે? કાંઈ નથી. જે આત્મિક વિષય છે, આત્માને સંબંધિત વિષય છે, એમાં આત્મિક રસની ઉત્પત્તિ ન હોય તો એમાં એની સરસતા નથી. ટોડરમલજીએ તો બહુ સ્પષ્ટ કર્યું છે, જે આ વક્તાનું સ્વરૂપ લીધું છે ત્યાં સ્પષ્ટ વાત કરી છે કે જૈન દર્શનમાં તો અધ્યાત્મ રસમય વક્તા હોય તે વક્તા છે. પદ્ધતિ બુદ્ધિથી કોઈ શાસ્ત્રનો સ્વાધ્યાય અથવા વક્તા પણ કરે છે તે સાંભળવા યોગ્ય પણ નથી એવું લખ્યું છે મેં. પદ્ધતિ બુદ્ધિથી શાસ્ત્રની પદ્ધતિ સમજાવે, આ પદ્ધતિથી આમ છે, અહીંયા આ પદ્ધતિ છે, અહીંયા આ પદ્ધતિ છે, અહીંયા આ પદ્ધતિ. પદ્ધતિ બુદ્ધિ વાળાને તો સાંભળવા યોગ્ય નથી એવું લખી નાખ્યું છે. મોક્ષ માર્ગ પ્રકાશકની બહુ શરૂઆતમાં આ વિષય ચાલે છે. આપણે એમાંથી થોડું ગુરુદેવના પ્રવચનો થયા છે એ વિષય ઉપર, અને એ વિષય ઉપર પણ કેટલાક બોટ ખેંચેલા છે. ક્યાં છે જરા પાછળના ભાગમાં લીધું છે, 840, 45, 46, 900, 77 સર્વ વિદ્યામાં આત્માની વિદ્યાને પ્રધાન કહેલ છે. પાનું 270 છે. સર્વ વિદ્યામાં આત્માની વિદ્યાને પ્રધાન કહેલ છે તે અધ્યાત્મ વિદ્યાનો રસિક વક્તા હોય તે શોભે છે. અર્પિતપણે સિદ્ધ લીધું છે. અનર્પિતપણે અધ્યાત્મ વિદ્યાનો રસિક ન હોય તે શોભતો નથી. સોગાનીજીએ કહ્યું છે કે શાસ્ત્રને અનુસરીને આત્માના રસ વિનાની તારી ભાષા આવે છે, હમકો તો કાગ પક્ષી જૈસી લગતી હૈ. આવે છે, કાગડો બોલે ને કઠોર લાગે એમ આત્માના રસ વિનાની વાણી છે. આ એક શૈલી તો જુઓ ગુરુદેવની થાપે છે જ્યાં ત્યાં. આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ છે, એની દ્રષ્ટિપૂર્વક એની હસ્તી જ એની દ્રષ્ટિમાં આવે છે, એની દ્રષ્ટિપૂર્વક સંસારનો રસ જેને છૂટ્યો છે, બાહ્ય ઉઘાડને બાહ્ય પદાર્થને બાહ્ય સંયોગને બાહ્ય તત્વોનો રસ જેને છૂટ્યો છે તે અધ્યાત્મ રસનો રસિયો છે, એને અધ્યાત્મ રસનો રસિયો કહેવામાં આવ્યો છે. એ વિષય લીધો છે પણ પદ્ધતિ બુદ્ધિનો જ વિષય છે ક્યાંક તો એ રીતે. આઠસો ચાલીસ પિસ્તાલીસ છેતાલીસ નો કદાચ જેની તેની પાસે ધર્મ સાંભળવો તે પાત્રતા નથી. આઠસો ને ચાલીસ સંભળાવનાર કોઈક મળવો જોઈએ, દોડો આપણે, એ પાત્રતાની નિશાની નથી. જેની તેની પાસે ધર્મ સાંભળવો તે સાંભળાવનાર કરતા સાંભળનારની પાત્રતા ઓછી હલકી છે એમ પોતાની હલકી યોગ્યતાને બતાવે. ગમે તેને તું સાંભળવા જા છે એમાં તારી પ્રસિદ્ધિ થાય છે. ભાઈ વક્તા કેવો છે કેમ, એનું કારણ છે કે એને અનુમોદન આપે છે કે તું બરાબર વક્તા પણ રહે, હું તને સાંભળવા આવીશ, એને ડાયરેક્ટ અનુમોદન આપે છે. એટલે વક્તા કેવો છે તેના પ્રમાણમાં સાંભળનારની યોગ્યતા કેવી છે તે સાબિત થાય છે. ગુરુદેવે તો બહુ બહુ વાત ખોલી છે ને, કેમ કે તે શ્રોતા વક્તાની ઊંધી માન્યતા શ્રદ્ધાને અનુમોદનારા છે. ગંભીર વિષય છે, એમને માલે કરે કરાવે ને અનુમોદે તે ત્રણેયનું ફળ એક જ છે, બીજું ફળ છે નહીં. એવી જ રીતે આઠસો ચાલીસ છે ને પિસ્તાલીસ છેતાલીસ આઠસો એકતાલીસ માં છે. જોકે જો અધ્યાત્મ રસ દ્વારા એટલે કે આત્માના શાંત રસ દ્વારા પોતાના સ્વભાવનું યથાર્થ અનુભવ ન થયું હોય તે વિતરાગ દિગંબર જૈન માર્ગના રહસ્યને જાણતો નથી, અનુભવ વિના અનુભવના રહસ્યને જાણતો નથી, વિતરાગી સંતોએ કહેલા મર્મોને ન જાણતો હોય તે માત્ર પદ્ધતિ દ્વારા જ વક્તા થાય છે. પદ્ધતિ આ મોક્ષમાર્ગ પ્રકાશકના પ્રવચનો પરથી છે. એવી રીતે પદ્ધતિ દ્વારા કોઈ વક્તા હોય તો એ વક્તાને અહીંયા પાસ કરતા નથી. પણ જે પરંપરા ચલાવવા, આપણી આ પરંપરા તૂટી જશે, આપણે આ પરંપરા ચલાવો, સ્વાધ્યાયની પરંપરા છે ચલાવવા માટે ગમે તેને ગમે તેમ બોલાવો, પરંપરા ચલાવવા કષાય બુદ્ધિ વડે ઉપદેશ આપે છે, કષાય બુદ્ધિ નો ઉપદેશ છે. તે પોતાનું ગુરુ કરે છે અને બીજાને ગુરુ થવામાં નિમિત્ત થાય છે. બધા બોલો એના ઉપરના છે, એક સાથે પ્રવચનો વાંચેલા ને એમાંથી ખેંચે છે. શ્રોતા પણ શાસ્ત્ર અભ્યાસમાં અતિ આસક્ત હોય 845 તથા ધર્મ બુદ્ધિ પૂર્વક નિંદવા યોગી કર્મ નો ત્યાગી હોય, દારૂ માંસ મદ ત્રસ વાળો ખોરાક પુરુષને પર સ્ત્રી, સ્ત્રીને પર પુરુષ સાધારણ લૌકિક નીતિ માનો હોય, તેથી શ્રોતા આવા નિંદ્ય કાર્યો નો ત્યાગી હોય. ભક્તને આ તો શ્રોતાના વિષયમાં પણ લીધું છે કે ધર્મ બુદ્ધિવાન શ્રોતા હોય છે એને લૌકિક નિંદ્ય કાર્યો પણ હોતા નથી. 846 તે શ્રોતા વિશેષ શોભે. વળી એવો હોવા છતાં પણ જો તેને આત્મજ્ઞાન ન હોય તો ઉપદેશનો મર્મ સમજી શકે નહીં. આત્મજ્ઞાન વિનાનો હોય તો પણ પ્રથમ આવી દ્રઢતા વાળો તો હોવો જોઈએ એમ, કે જે કાંઈ મારે વિચારવું છે એમાં નિર્દોષતા અને વિતરાગતાને મુખ્ય રાખીને વિચારવું છે. જેને આવી દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા ન હોય તે બીજા સામાન્ય શ્રોતામાં પણ આવતો નથી. માટે જે આત્મજ્ઞાન વડે સ્વરૂપનો આસ્વાદી થયો છે તે જૈન ધર્મના રહસ્યનો શ્રોતા છે. એ 847 છે. જે મદ ખાતર અથવા અમે કઈક જાણીએ છીએ એમ બતાવવા પ્રશ્ન કરે, વાદ કરવાનો અભિપ્રાય છે, મહંતતાનો ભાવ છે, સાંભળીને બીજાને કહેવાનો અભિપ્રાય રાખે છે, એ રીતે સાંભળે, વાંચે, સંભળાવે અને તે ધારીને મોટપ લેવા, મક્તા થવા, માન ખાટવા ભણે છે, ભણાવે છે, તે બધા કેવળ પાપ બંધને કરે છે. કઈ બાકી નથી રાખી, એમાં તો પુણ્યનો બંધ પણ નથી. ધર્મ તો બહુ આગો છે પણ એમાં તો પુણ્ય રહેતો નથી. તેમજ શાસ્ત્ર સાંભળે પણ કોઈનો પરોપકાર કરવાની તો વાત જ કરતા નથી. અમે ગરીબને જમાડો કઈક, પરોપકાર કરો કઈક, ભૂખ્યા હોય એને જમાડો, લોકોને રોટલા મળે નહીં, કામ મળે નહીં, તેની સંભાળ રાખો એવી વાત તો કરતા નથી. ને આત્મા આત્માની વાત કરો છો એમ જેને તે રૂચતું નથી તે પણ એકાંત પાપ બંધને કરે. ઘણી વાતો કરી એમ શાસ્ત્ર અભ્યાસ છે એમાં ચારે પડખાથી એકાંત નિર્દોષતા કેમ પોષાય અને કેમ થાય એ એક જ વિષય છે. એ દ્રષ્ટિકોણ વિતરાગતાનો ન રહ્યો એ ધ્રુવ કાંટો થઈ જવો જોઈએ. એમાં ફેરફાર નહીં, બીજે બધે બાંધ છોડ થાય પણ વિતરાગતાના ધ્યેયમાં, વિતરાગતાની મુખ્યતામાં, વિતરાગતાની પ્રાપ્તિમાં એમાં ક્યાંય બીજો ફેરફાર હોઈ શકે કહે છે કે શલ છે આત્મવસ્તુ તરફ દ્રષ્ટિ કરતા જ આત્મપ્રાપ્તિ થાય છે. આત્મપ્રાપ્તિ તો અંતરમાં રહેલું જે પરમાત્મ તત્વ એ પરમ તત્વની સન્મુખ દ્રષ્ટિ કરે, એની હયાતી જેની દ્રષ્ટિમાં આવે અથવા વસે, વસ્તુ તો વસેલી છે જ દ્રષ્ટિમાં નથી વસી એટલે એનો સ્વીકાર નથી એમ ગણવામાં આવે છે. પણ જેની દ્રષ્ટિમાં વસ્તુની હયાતી વસી એને એનું વેદન આવે છે. એકલી કોરી હયાતી વસતી નથી દ્રષ્ટિમાં, દ્રષ્ટિમાં જ્યારે હયાતી વસે છે ત્યારે વસ્તુની અનંત શક્તિઓનું, અનંત ગુણના રસનું વેદન આવે છે. એ દ્રષ્ટિ પડતા, એ દ્રષ્ટિ કરતા જ આત્મ પ્રાપ્તિ થાય છે અથવા એને આત્મ અનુભવ થાય છે એમ કહેવામાં આવે છે. પ્રાપ્ત તો છે જ આત્મા, પણ પ્રાપ્તિ કેમ કહી અહીંયા, કે અનુભવમાં આવ્યો ત્યારે એને પ્રાપ્તિ કહી, અનુભવમાં નથી ત્યાં સુધી હોવા છતાં એને પ્રાપ્તિ નથી એમ કહેવામાં આવે છે. એ આત્મ પ્રાપ્તિ થવા માટે તો જ્ઞાનાદી સર્વગુણોના પરિણામ અંતર્મુખ થાય છે. એના બદલે જે બહિર્મુખ શાસ્ત્ર અભ્યાસમાં જ્ઞાનનો ઉપયોગ રોકે છે, રોકે છે ત્યાં સુધી ઠીક છે, પણ રોકે છે તેથી લાભ થાય છે એમ જેને ભાવ આવે છે, અભિપ્રાય થાય છે, એને સીધી ઊંધી માન્યતાનું શૈલ્ય ઊભું થઈ જાય છે. ઉપયોગ તારો શાસ્ત્ર પ્રત્યે જાય એ એટલો દોષ નથી જેટલો એ ઉપયોગથી લાભ માનવામાં આવે છે એટલો. જ્ઞાનીને પણ શાસ્ત્ર ઉપર ઉપયોગ જાય છે, આચાર્યોને ગણધરો પણ શાસ્ત્રની રચના કરે છે, પણ કદી તેઓ એમ કહેતા નથી કે માનતા નથી કે પરસત્યાવલંબી જ્ઞાન તે મોક્ષ માર્ગ છે. આ ચિઠ્ઠીમાં સ્પષ્ટ છે, બનારસદાસની રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં એ વિષય સ્પષ્ટ છે કે કોઈ પણ મોક્ષ માર્ગી ધર્મી જીવ પરસત્તા અવલંબી જ્ઞાનને મોક્ષ માર્ગ કહે નહીં, આવા શબ્દો પડ્યા છે. એટલે જ્ઞાની ધર્મીનો ઉપયોગ શાસ્ત્રમાં જાય તો પણ એ ઉપયોગ શાસ્ત્ર અભ્યાસનો લાભનું કારણ છે એવું શૈલ જ્ઞાનીને હોતું નથી. એવું શૈલ્ય જ્ઞાનીને હોતું નથી એનો અર્થ કે અજ્ઞાનીને એવું શૈલ્ય હોય ત્યાં સુધી એને જ્ઞાન પ્રાપ્તિ થતી નથી. તેથી શાસ્ત્ર સ્વાધ્યાય કરનાર જીવોને અહીંથી બચાવવામાં આવે છે. તો જોજે ભાઈ, તું શાસ્ત્ર સ્વાધ્યાયની પ્રક્રિયામાં છો, પણ આટલું અંદરમાં સંભાળીને ચાલવાનું છે, નહીતર તું એવો ફસાઈશ કે તે ફસામણમાંથી બહાર નીકળવું સહેલું છે નહીં, ઘણું મુશ્કેલ છે. એ શાસ્ત્ર સ્વાધ્યાયના વિષયમાં પણ બહુ મહત્વનો ખુલાસો છે આ બોલમાં. 96 થયો, 97. અનંતા પ્રતિકૂળ દ્રવ્યો આવી પડે તેનાથી આત્મા હિલ્યો હલે નહીં, તીવ્રમાં તીવ્ર આકરા અશુભ પરિણામો થાય તેનાથી પણ ધ્રુવ આત્મા હિલ્યો હલે નહીં, અને એક સમયની પર્યાયથી પણ આત્મા હિલ્યો હલે નહીં. આ આત્માની ધ્રુવતા, અચળતા, અડગતા, સુગાનીજી તો બહુ સરસ એક દ્રષ્ટાંત આપ્યું છે કે મેરુને શાશ્વત ગણવામાં આવે છે. મેરુ એટલો મોટો પર્વત છે, એના જીવડો કોઈ મોટો પર્વત આ વિશ્વમાં, આ લોકમાં નથી. જગતની અંદર મેરુ પર્વત સૌથી ઊંચામાં ઊંચો ને મોટામાં મોટો છે, તો પણ એમાં પરમાણુઓનું આવાગમન છે. એટલું વિચલિત પણ તો એમાં પણ છે, સ્થૂળ પણ એમ કહેવાય કે મેરુ મેરુ ધ્રુવ છે, શાશ્વત છે. સૂક્ષ્મપણે વિચારીએ તો એમાં પણ પરમાણુઓ બદલાય છે, એકના એક પરમાણુઓ ત્યાં શાશ્વતપણે એ જ મેરુ પર્વતમાં રહેતા નથી, એમાં પણ પરમાણુઓ ફરે છે. પણ આ આત્મામાં, ધ્રુવ આત્મામાં તો મેરુથી પણ વધારે ધ્રુવતા છે, એમાં કાંઈ ફેરફાર થતો નથી. મેળુથી પણ વધારે અડગ છે ને અચળ છે એમ. અનંતા પ્રતિકૂળ દ્રવ્યો આવી પડે, સામાન્ય રીતે વિચલિતતા પ્રતિકૂળતામાં થાય છે, પ્રતિકૂળતાને અનુસરીને પરિણામ એવા થાય છે જીવને કે પરિણામ પોતાના સ્વરૂપમાં સ્થિર રહેવા કઠણ પડે. તેથી ઉપસર્ગ અને પરિસહ એ કાળની અંદર પરિણામની અન્ય સ્થિર રાખવા માટે વિશેષ વિશેષ પ્રયત્નવાન પુરુષાર્થ વિશેષ હોય છે. સમાધિ મરણમાં પણ એ વિષય છે કે સામાન્ય રીતે શરીરમાં અશાતાના અનેક પ્રકારના ઉપદ્રવ થાય તેના કરતા સવિશેષ અશાતા વેદના, અશાતાની વેદના પ્રાણ છૂટવાના કાળમાં હોય છે. અને કોઈ કોઈ જીવોને, બહુભાગ જીવોને તો વેદના વધતા પ્રાણ છૂટે ત્યારે એમ કહેવામાં આવે છે કે એટલી વેદના વધી ગઈ કે પ્રાણ છૂટી ગયા, એટલે એનો આખરી તબક્કો. વેદના વધી જવાનો એ છેલ્લો તબક્કો. એવા પ્રાણ ત્યાગના અવસરે પણ ધર્મી જ્ઞાની જીવો સવિશેષ પુરુષાર્થમાં આરૂઢ થાય છે અને કેટલાક તીવ્ર પુરુષાર્થી મોક્ષ માર્ગી જીવો શુદ્ધોપયોગમાં આરૂઢ થઈ જાય છે. સુગાનીજીને તો 20ની સાલમાં અમે આ ગ્રંથ 20ની સાલમાં એમનો દેહાંત છે. હું આ 2023ની સાલમાં આપણે આ પ્રકાશન કર્યું છે, દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશન. ને છેલ્લે છેલ્લે જે ચર્ચાઓ થઈ, કેમકે સ્વાસ્થ્ય સારું હતું, નહીં તો શું થાય કે છેલ્લે બોલવા ચાલવાનું કેટલાક વખત બંધ થાય, અસ્વસ્થ સ્વાસ્થ્ય રહ્યું હોય તો. પણ છેવટ સુધી એમનું સ્વાસ્થ્ય સારું હતું, એટલે છેલ્લી છેલ્લી ચર્ચાઓ પણ એમની એની અંદર સંકલિત થઈ. એમાં મૃત્યુ કે લીએ તૈયાર રહેના, હર વખત હર પળ મૃત્યુ કે લીએ તૈયાર રહેના, એવા કેટલાક બોલાવ્યા છે. એ એમની બુદ્ધિપૂર્વકની માનસિક સમજણ પણ એ વિષયમાં કેટલી સ્પષ્ટ હતી. આ તો બહાર વાત આવી એટલે ખબર પડે, નહીંતર તો જ્ઞાનીઓની બધાને કાંઈ ખબર ન પડે. બહુ તૈયારી, સવારથી અસ્વસ્થ હતા, બપોરે લગભગ 2-3 વાગ્યાના આસપાસ દેહ છોડ્યો છે. ક્યારે? બપોરે 3 વાગ્યા આસપાસ દેહ છોડ્યો છે, 2:30-3 વાગ્યા સવારથી અસ્વસ્થ હતા. પણ ડૉક્ટરને બોલાવો કે દવા લાવવી, કાંઈ માથાકૂટ કરી નથી. સ્વાધ્યાયમાં એમના ચિંતનમાં જ રહ્યા છે. હવે તૈયારી જે છે એ તો અંતરંગ પુરુષાર્થની છે. એ તૈયારીની અંદર વિશેષ એ કુદરતી જ છે કે જ્યારે પ્રતિકૂળતા આવે ત્યારે પુરુષાર્થ અંદરથી પુરુષાર્થનો પર્યાય જોરમાં આવે છે. બેન્સરી લીધું છે ને, જેમ કોઈ બાળક માતાનો છેડો પકડીને ચાલે છે બજારમાં, જો એમાં ભીડ વધે જોરથી પકડે કે રખે, જો આ સાધારણ રીતે પકડી રાખેલો હાડલો છે, છેડો છે, છૂટી જશે તો હું ખોવાઈ જઈશ. ખોવાય નથી જો હું જ્ઞાનીને પ્રતિકૂળતાના કાળમાં તો એ જોરથી આત્માને પકડે છે. વેદનમાં જોરથી આવે, વેદન એનો છેડો છે, આત્માનો એક અંગ છે ને, છેડો છે, એક અંગ છે આખા તાડલાનું. એમ જોરથી વેદનમાં આવે છે. શું કહે છે કે તેમાંથી આત્મા હેલો હલતો નથી, પોતાના આત્માને એવી રીતે જોવે છે ત્યાં જોરથી. કે બહારમાં પ્રતિકૂળતા આવે છતાં મારો આત્મા અંદરથી હલતો નથી. શું ધ્રુવ સત્તા છે કે અનાદિથી એમને ધ્રુવ પણ બિરાજમાન છે. વર્તમાન ધ્રુવતા એની અનાદિ અનંત ધ્રુવતાને દેખાડે છે. એની વર્તમાન ધ્રુવતા પણ એની અનાદિ અનંત ધ્રુવતાને, અનાદિ અનંતપણાના વિકલ્પ કર્યા વિના નિર્વિકલ્પ જ્ઞાનમાં એ સમાવેશ પામે છે કે હું ત્રિકાળ ધ્રુવ છું. એવા આત્માને પ્રતિકૂળતા કાંઈ હલાવે છે એવું જોવામાં આવતું નથી, એવું અંદરમાં પ્રત્યક્ષ જોવામાં આવતું નથી. તેથી એ પોતાના આત્માને આકરા પરિણામના કાળમાં પણ પરિણામથી ભિન્ન જાણે છે. પરિણામ જેટલી અશક્તિ છે એટલા ખેંચાય, વેદના હોય તો વેદનાને અનુસરીને ખેંચાય. નારકીનો જીવ ઉપરથી ઘણના ઘા પડતા હોય માથામાં તો રાડબૂમ નાખે, પણ અંદરમાં ધ્રુવ આત્માને છોડતો માથામાં ઘણના ઘા પડે. અને તે તપાવેલા લાલ છોડ ઠંડા નહીં અને શરીરના ટુકડા ટુકડા થાય, છતાં ધ્રુવ આત્માને છોડતો શક્તિ કેટલી છે પકડવાની એ જોવાનો વિષય છે. અમથા એને નમન કરતા નથી, કરે કરે જોડી બનારસી વંદન, એને મફતમાં વંદન કર્યા નથી. અનંત શક્તિ છે એની અંદર. એ તો એ પુરુષાર્થને જેને સમજ્યો છે એ તો એને નિમા વગાડે એવો વિષય છે. કહે છે કે અનંત પ્રતિકૂળ દ્રવ્યો આવી પડે. નારકીના શું આખું જગત પ્રતિકૂળ થઈ જાય નહીં એમ કહે છે? અનુકૂળતાના ગંજ ખડકાઓ કે પ્રતિકૂળતાના ગંજ ખડકાઓ ધ્રુવ આત્માને લેવા દેવા
બરોબર.
સુગાની જીધો ક્યાં સુધી લીધું? ક્યાં અનુકૂળતા પ્રતિકૂળતાની પર્યાય ધ્રુવ મેરુની ફરતા પ્રદક્ષિણા કરે છે, પણ ધ્રુવ હલતો નથી. પર્યાય ભલે મેરુની પ્રદક્ષિણા કરે, આ લોકો મેરુની પ્રદક્ષિણા કરે છે ને, દેવો ખાસ કરીને કરે છે, એની પાસે તો એ વિદ્યા છે ને. ભગવાનનો અભિષેક કરે ત્યારે મેરુની પ્રદક્ષિણા કરે, બહુ માનવ ભક્તિનો ભાવ છે. તો કહે છે કે આ પર્યાય છે ને એ ફરતી પ્રદક્ષિણા કરે છે, પણ મેરુ ધ્રુવ મેરુ તો એમને રહે છે. કોઈ પ્રદક્ષિણા કરો તોય ભલે, અને ન કરો તોય ભલે એમ છે. અનંત પ્રતિકૂળ દ્રવ્યો આવી પડે તેનાથી આત્મા હલ્યો હલે નહીં. તીવ્રમાં તીવ્ર આકરા પરિણામ શુભ પરિણામ અશુભ પરિણામો થાય. મિથ્યા દ્રષ્ટિના શુભ પરિણામ થાય તો એનો આત્મા ધ્રુવ રહે છે. નરકની ગોદના પરિણામ થાય એનો જે ધ્રુવ સ્વભાવ છે જ્ઞાની જોવે છે, એ નથી જોતો. જ્ઞાની જોવે છે કે એનો ધ્રુવ સ્વભાવ છે તે અંદરથી હલતો નથી. શક્તિ તો જોવે છે, ધ્રુવની શક્તિ કેટલી કે અનંત શક્તિ છે. એના એની અસ્તિત્વ શક્તિને એની હયાત રહેવાની શક્તિને કોઈ બિનહયાતપણે કરી શકે એ જગતની અંદર કોઈ દ્રવ્ય ભાવ નથી. કોઈ દ્રવ્ય નથી ને કોઈ દ્રવ્યનો ભાવ પણ નથી. તીવ્રમાં તીવ્ર આકરા શુભ પરિણામો થાય તેનાથી પણ ધ્રુવ આત્મા હેલો હલે નહીં. અને એક સમયની પર્યાયથી પણ આત્મા હેલો હલે નહીં. પર્યાયની ગમે એવી એક સમયની ઉથલ પાથલ હો, પણ અંદરમાં ધ્રુવ આત્મા એમને અચલિત સ્વભાવે જરા પણ વિચલિત થયા વિના ચલિત થયા વિના પોતાના ધ્રુવ સ્વભાવમાં અને ધ્રુવ સ્વરૂપમાં જ રહે છે. એવા અગાધ સામર્થ્ય વાળો ધ્રુવ આત્મા છે જેના સામર્થ્યને કોઈ મર્યાદા નથી, કોઈ હદ નથી. એવી અગાધ સામર્થ્ય વાળો ધ્રુવ આત્મા છે તેને લક્ષમાં લેવાથી, એવો હું છું એમ લક્ષમાં લેવાથી, એ લક્ષ લેતા હોય તો ભવ ભ્રમણ છૂટે હું એટલું તો લક્ષમાં ઊભું થાય છે. જેવો શુદ્ધાત્મા લક્ષમાં આવ્યો કે એનું ભવ ભ્રમણ ગયું. અનંત ભવોને નાશ કરવાનો એક સમયના પરિણામમાં તાકાત છે. વસ્તુમાં તો ભવ ને ભવનું કારણ ત્રણ કાળમાં નથી, એ તો છે જ નહીં, વસ્તુ એનાથી રહી છે. પણ જે અવસ્થામાં ભવ ભ્રમણનો જે પ્રકાર ચાલી રહ્યો છે શુભાશુભ પરિણામને લઈને આયુષના બંધ પણ પીડ્યા જ કરે છે નવા નવા ભવના. એ ભવ રહિત એવા શુદ્ધાત્માને લક્ષમાં લેતા હવે જ છૂટી જાય
બરોબર.
આવો પ્રતાપી છે, એનો પ્રતાપ કેટલો કે એને જોવે ત્યાં એ ભવ ભ્રમણ જાય, એટલો એ પ્રતાપમાન છે. શક્તિનો પ્રતાપ કેટલો એ છે.
શ્રીમદેવ શ્રીમંદર ભગવાન નો જય હો પરમ કૃપા.